તો લિંક જોઈએ. પ્રથમ ગાથામાં મોક્ષ છે, પ્રથમ ગાથામાં એટલે હવે જે આપણે લેશું એમાં મોક્ષ છે. પાંચમા પદ સંબંધી શિષ્ય એક દલીલ રજૂ કરીને શંકા વ્યક્ત કરે છે, બરાબર છે, જે પૂર્વ મીમાંસાના પ્રભાવ હેઠળ જાણી છે અને શિષ્ય કહે છે. શું કહે છે? કરતા ભોક્તા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. કરતા એટલે કર્મનું કરવાપણું, ભોગતા એટલે કર્મનું ભોગવવાનું. કરતા ભોગતા જીવ હો, જીવ એટલે આત્મા, પણ તેનો નહીં મોક્ષ, મોક્ષ એટલે મુક્તિ. વીત્યો કાળ અનંત પણ, વીત્યો એટલે પસાર થયો. કેટલો કાળ પસાર થયો છે? 500-600 વર્ષ નહીં, પણ અનાદિ એટલે કે અનંત કાળ વીતી ગયો છે. વર્તમાન, વર્તમાન એટલે હમણાં, વર્તમાન છે દોષ. અહીંયા દોષ એટલે શું? તો કે ઇમ્પ્યોરિટીઝ, અશુદ્ધિ કહો, રાગ દ્વેષ આદિ ભાવો કહો, આ વર્તમાનમાં આ દોષ દેખાય છે. સંક્ષિપ્ત અર્થ, જોકે આત્મા કર્મનો કરતા અને ભોગતા હોઈ શકે છે, કીધું ને, જીવ કરતા ભોગતા જીવ હો. એટલે હવે એ વાત સેટ થાય છે, મને મને શ્રદ્ધા થઈ છે આપના થકી, તો કે જોકે આત્મા કર્મનો કરતા અને ભોગતા હોઈ શકે છે પણ તે કર્મથી મુક્તિ મેળવી શકતો નથી. અર્થાત બ્રેકેટમાં, કર્મબંધથી સર્વથા મુક્તિ શક્ય નથી, કારણ અનંત કાળ વીતી ગયો અને છતાં હજી અશુદ્ધિ તો પ્રવર્તે જ છે. અનંત કાળ વીતી ગયો અને હજી વર્તમાનમાં અશુદ્ધિ તો પ્રવર્તે જ છે. પાછું બ્રેકેટમાં, જો મોક્ષ શક્ય હોત તો પછી અનંત કાળ વીતી ગયા છતાં આજ સુધી આત્માએ મોક્ષ કેમ પ્રાપ્ત કર્યો નથી? શિષ્ય એની શંકાઓ રજૂ કરે છે, અને પાછી કઈ રીતે રજૂ કરે છે? ભાવાવેશમાં આવીને નહીં, તર્કયુક્ત. આવું આવું દેખાય છે મને, આવો મને અનુભવ છે. ઓબ્ઝર્વેશન એન્ડ એક્સપિરિયન્સ, એ બંને ઉપર ચિંતન મન કરી અને એની. પણ શિષ્ય જાણતો નથી કે એ જે વાત, એ જે વિચારણા એને મૂકી છે આગળ, ધે આર પાર્શિયલ એન્ડ લિમિટેડ. અર્થાત પાર્શિયલ એટલે અપૂર્ણ છે અને લિમિટ એટલે સીમિત છે. એક તો અપૂર્ણ છે અને સીમિત છે. અને પ્રોબ્લેમ શું છે? આપણે એમ માનીએ છીએ કે આપણે બહુ હોશિયાર છે. એટલે સદગુરુ શું કરે છે? જ્યારે શિષ્યને ગુરુ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા જાગ્યા હોય તો જ, કારણ કે જો આ ન જાગ્યું હોય ને તો ગુરુ. પણ આ પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા કોને જાગ્યા છે? શિષ્યને ગુરુ પ્રત્યે જાગ્યા. તો ગુરુ શું કરે છે? કરુણાથી, આઉટ ઓફ કમ્પેશન અને પ્રેમ દ્વારા શું કરે છે? બ્રોડન્સ હિઝ થિંકિંગ કેપેસિટી. અર્થાત શું કરે છે? કે આપણી વિચાર શક્તિની ક્ષમતા વધારે છે અને એનો વિસ્તાર વધારે. ક્ષમતા એટલે કેપેસિટી, અને એનો વિસ્તાર કરે છે. અને શું કરે છે? માત્ર આની ક્ષમતા વધારતા નથી, પણ એ વિચાર શક્તિને સાચી દિશામાં ઢાળે છે. અર્થાત મોલ્ડ્સ ઇટ ઇનટુ રાઈટ ડિરેક્શન. એટલે આ કેટલી સુંદર વાત છે. એક ખાલી જવાબ આપી દેવો એમ નહીં, પણ તું તારી વિચાર શક્તિને ક્ષમતા વધાર, અને એ શક્તિ ક્યાં યુઝ કરવાની? તો કે યથાર્થ દિશામાં યુઝ કરવાની. અને સદગુરુ શું કરશે? તર્કની સામે તર્ક આપશે. કીધું ને, કાંટો કાઢવા માટે બીજો કાંટો આપશે. એટલે આ શંકા કોના પ્રભાવથી જાગી છે? તો કે પૂર્વ મીમાંસામાંથી જાગી છે. મીમાંસક સૂત્ર છે, મીમાંસક, એમાં પૂર્વ એટલે આગળનો ભાગ અને ઉત્તર એટલે પાછળનો ભાગ. તો આગળનો ભાગ શેમાં ડીલ કરે છે? તો બધા ક્રિયાકાંડોમાં, રિચ્યુઅલ્સ આપણે જે કહીએ ને. એટલે સાહેબે કીધું ને, બધું યજ્ઞ છે, આ બધું હવન છે એ બધા કઈ રીતે કરવાના. સાહેબ એના ઉપરથી એક પોઈન્ટ કીધો હતો કે એના ઉપરથી બધા સરનેમ્સ આવ્યા, અગ્નિહોત્રી, હા, યજ્ઞ ઉપરથી યાજ્ઞિક સરનેમ. તો કે આ બધા પૂર્વ મીમાંસા કે જેની અંદર ક્રિયાકાંડોની વાત છે. ઉત્તર મીમાંસા શું છે? તો કે જેની અંદર તત્વજ્ઞાનની વાત છે, તત્વજ્ઞાન એટલે ફિલોસોફીઝની વાત છે. અને કયા? તો કે વેદાંત. અને એના ઉપરથી પણ સરનેમ્સ કીધા કે જે લોકો વેદનો અભ્યાસ કરતા હોય, દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી, એમ અલગ અલગ વાત કરી હતી. જેટલા વેદ ભણ્યા હોય એના ઉપરથી એની સરનેમ બને છે. તો હવે અહીંયા શું કહે છે? તો કે શિષ્યને એક પોઈન્ટ જાગ્યો છે મગજમાં કે જો અશુદ્ધિ રહિત થવાતું હોત તો અત્યાર સુધી થયો કેમ નહીં? અનંતકાળ વીતી ગયો અને હજી હમણાં પણ અશુદ્ધિ છે. તો એના ઉપરથી એ પ્રિઝ્યુમ કરે છે, પૂર્વ ધારણા, એક ધારણા બાંધે છે. શું? તો કે જે હતું અત્યારે દેખાય છે, છે. પૂર્વમાં કર્મબંધ કર્યા હતા એટલે ત્યારે અશુદ્ધિ હતી, હા કે ના? અત્યારે અશુદ્ધિ છે, દેટ મીન્સ કર્મબંધ થશે, હા કે ના? બસ, તો પેલા હતું અત્યારે છે, તો હવે ભવિષ્યમાં પણ એમ જ રહેશે. અને સાહેબે કીધું ને કે કેવું છે આ તર્ક, કેટલો સાચો લાગે. અને આ ખૂબી છે આત્મસિદ્ધિજીની કે જ્યારે શિષ્ય એના તર્ક રજૂ કરે ત્યારે એ પણ અત્યંત સાચા લાગે. તો હવે શિષ્યએ અધ્યાત્મના, સ્પિરિચ્યુઆલિટીના બીજા પાસા ઉપર ભાર મૂક્યો છે. શું? પેલું તો સમજાઈ ગયું, હવે આત્મા છે, એ નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, આ એક પાસું હતું. હવે આમાંથી બીજું એક પાસું ઊભું થાય છે કે મોક્ષ મુક્તિ થઈ શકે કે નહીં. પાછો એ સ્વીકારે છે, કર્મથી મુક્તિ થાય છે. જો એક એક શબ્દ કેટલા ઇમ્પોર્ટન્ટ છે, આપણને લાગે કે હા સાહેબે શું કીધું, સર્વથા કર્મથી મુક્ત થવું એ મોક્ષ. એટલે શિષ્ય સ્વીકારે છે કે કર્મથી મુક્ત થવાય છે, પણ કયા? તો કે અત્યારે સામે જે ઉદયમાં આવ્યા છે ને એ, પણ સર્વથા મુક્ત નથી થવાતું. કારણ કે જ્યારે આ કર્મના ઉદયમાં આવે છે ત્યારે ફટ કહીને પાછું હું બીજું બાંધી લઉં છું, એ જ્યારે ઉદયમાં આવે પાછું ત્રીજું બાંધી લઉં છું. એટલે એનું માનવું શું છે કે હા, જે અત્યારે ઉદયમાં આવ્યું ને એ એલિમિનેટ થઈ જાય છે, એ કર્મ નાશ પામી જાય છે, પણ એ પ્રોસેસની અંદર, એ પ્રક્રિયાની અંદર વર્તમાનમાં જે અશુદ્ધિ છે એના કારણે શું થાય છે? સાથે બોલતા જાજો, નહીતર ઊંઘ આવી જશે. એસીનો એક ફાયદો છે ને એક નુકસાન છે, ભોગતા નહીં બની જતા એસીના. તો આ જે કર્મનું જે ચક્કર છે, એટલે કે જે સાયકલ છે, એ ચાલ્યા જ કરે છે. એટલે બે રીતે વાત કરી. એક તો વાત કરી ને કે અનંત કાળથી આ ચાલ્યું આવ્યું છે, એટલે પેસેજ ઓફ ટાઈમ, સમયની અપેક્ષા પણ જોવા જાઓ તો અનંત કાળ વીતી ગયો અને અત્યાર સુધી મુક્ત નહીં થયો, એક પોઈન્ટ. અને બીજું કે કેટલી એની દલીલો તાર્કિક છે અને વિચાર કરીને કે ચેન્જ ઓફ સિચ્યુએશન્સ થઈ છે, અર્થાત સંજોગો પણ કેટલા બદલાણા છે, કેટલી વાર બદલાણા છે, છતાંય કાંઈ એમાં ફરક નથી આવ્યો. તો થવું, ચલો અત્યારે આપણે એમ કહીએ કે અત્યારે કેટલી બધી કર્મનો ઉદય છે, કેટલી બધી પ્રતિકૂળતાઓ છે, આમાં ક્યાંથી આપણાથી ધર્મ થાય ને કઈ રીતે આપણે કામ કરી શકીએ. તો અહીંયા કીધું ને કે એવી પણ સ્થિતિ થઈ છે, કઈ? તો કે દેવલોક. દેવલોકમાં શું થાય? એવો પુણ્યનો ઉદય. સાહેબે કીધું ને કે ખાવાની સંકલ્પ કરે અને ત્યાં ઉડકાર આવી જાય, એટલે નહીં ખાવાનું રાંધવાનું, નહીં ખાવાનું, નહીં પૈસા કમાવાના. સાહેબ પછી આપણને પણ હિન્ટ કર્યું હતું કે તમારે પણ એ જ છે ને અત્યારે, હા, કે નથી પૈસા કમાવા છે અત્યારે આપણને કોઈને વિકલ્પ છે. ઇનફેક્ટ આપણને ખબર પણ છે કે આપણે ટિફિનમાં શું આવવાનું છે, ક્યાં કોઈ વિકલ્પ કરો. તો એટલે અહીંયા કેટલી સરસ વાત કીધી કે એવી પણ સ્થિતિઓ થઈ છે કે જ્યાં દરેકે દરેક ઈચ્છાઓ પૂરી થાય. હવે જો બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય, સપોઝ ઈચ્છા પૂરી થતી હોય, તો એ કર્મ ઉદયમાં આવીને નાશ થઈ જવું જોઈએ ને, અને ધીમે ધીમે કરતાં કરતાં બધા જ કર્મ પૂરા થઈ જાય અને મોક્ષ થઈ જવો જોઈએ ને, હા કે ના? પણ નથી થયો ને. બસ એ જ શિષ્યને પોઈન્ટ છે કે અનંતકાળ તો વીતી ગયો છે, પણ આવા સંજોગો પણ જ્યારે બદલાય છે તો પણ હું એવું કાંઈ ફેરફાર જોતો નથી, કર્મબંધનો અંત આવતો નથી. કારણ, અને સાહેબે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધું કે આપણે પણ એવા બહાના કાઢતા હોય છે. શું? જરાક ધંધો બરોબર સેટ થઈ જાય ને, અથવા દીકરીનું સગ પણ થઈ જાય ને, હવે આટલા બધા પ્રોબ્લેમ હોય તો એમાં ક્યાંથી આપણે આત્માનું કરી શકીએ? તો સાહેબે બહુ સરસ વાત કરી કે ચાલ મારામાં શક્તિ છે, મારામાં ક્ષમતા છે, હું તારું બધું સોલ્વ કરી આપું, પણ તું પહેલાં પ્રોમિસ આપ, તું પહેલાં અહીંયા પ્રોમિસ એટલે વચન આપ કે હવે તું કમિટમેન્ટ, વચન આપ કે આ સોલ્વ થઈ ગયા પછી તું બીજા કોઈ ઈચ્છાઓ કે બીજા સંકલ્પ વિકલ્પ કરશે નહીં, માત્ર ધર્મ કરશે. તૈયાર છો? કે ના. એટલે એના ઉપરથી સાહેબે કીધું કે આ પ્રૂવ કરે છે કે ગમે એટલા સંજોગો બદલાય છે ને, પણ આપણો જે વર્તમાનમાં દોષ છે ને પ્રતિક્રિયા કરવાનો, એનો ક્યારેય અંત આવતો નથી. અને આ પ્રતિક્રિયાઓ કેવી થાય છે આપણી? સાહેબે કેવું દ્રષ્ટાંત આપ્યું કે ઓટોમેટિક ગિયર જેવી છે, આપણને આપણે વિચાર્યું પણ ન હોય અને આપણે પ્રતિક્રિયાઓ કરી નાખે છે. ઓટોમેટિક ગિયરની જેમ ગિયર બદલાઈ જાય છે. અને પછી શું કરીએ છીએ? આપણે દુઃખ અને અફસોસ કરીએ છીએ કે આવું નહોતું બોલવું જોતું, આવું નહોતું કરવું જોતું. એટલે ધીસ ઇઝ, એટલે આને કહેવાય છે વર્તમાનમાં દોષ. પ્રતિક્રિયાઓ જે છે, અશુદ્ધિ જે છે, એ વર્તમાનમાં છે. અને અહીંયા એક સાહેબે બહુ સરસ પોઈન્ટ કીધો, આ કીધું ને કે શિષ્ય કેવો છે, તો કે એને ઓબ્ઝર્વ કર્યું છે. ક્યાં? તો કે બીજા બધામાં. જો આ બધા પ્રતિક્રિયાઓ થાય છે, આ ઉદય આવ્યો, પ્રતિક્રિયા કરી અને પાછો કરવાનું કર્યો. અને બીજો પોઈન્ટ શું કીધો? એ માત્ર ઓબ્ઝર્વ નથી કરતો, હી ઇઝ એક્સપિરિયન્સિંગ ઓલ્સો. અર્થાત એ અનુભવ પોતામાં જોવે છે કે આ આવેગો અને આવેશો પૂર્વગ્રહયુક્ત બધા શું થાય છે, પૂર્વ સંસ્કાર વડે એ પ્રતિક્રિયાઓ મારી પણ થાય છે. અને અહીંયા આખો એક ટોપિક સાહેબે ટચ કર્યો હતો કે આવું શિષ્ય કેમ કરી શક્યો છે, કારણ કે એ આત્મનિરીક્ષણ કરે છે. અને આ આત્મનિરીક્ષણનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એ સાહેબે બહુ સુંદર રીતે સમજાવ્યું. કે કોઈ એક વ્યક્તિ એના બર્થડેના દિવસે ગુરુદેવને કીધું કે ગુરુદેવ કાંઈ મારા દોષ હોય તો મને બતાવજો. હવે આપણને આ કેવું આમ પોઝિટિવ લાગે ને કે કેટલી એની ભક્તિ છે કે એને ગુરુદેવને એમ કીધું. એ તો અત્યારે આપણે ના પડે છે, કારણ કે આપણને બધું ખબર છે સાહેબે કેવી લેફ્ટ રાઈટ લીધી એની. બાકી જો એ ન ખબર હોય તો આપણે પણ કે હા, આપણે પણ ગુરુદેવને વિનંતી કરવી જોઈએ કે મારા દોષ બતાવો. સાહેબે શું કીધું કે હવે જો તું આ કે મને મારા દોષ બતાવજો, તો એ પ્રૂવ કરે છે કે તું આત્મનિરીક્ષણ કરતો નથી. અને કેવું કીધું કે આ અજ્ઞાનતાનું નિશાની નથી, આ અહંકારની નિશાની છે. જે રીતે સાહેબ આપણા દોષ બતાવે, આપણને લાગે કે કેટલું પોઝિટિવ વાત કરી, અને એની અંદર આખી આપણી આ ખોટી માન્યતા હોય. એટલે સાહેબે કીધું ને કે તારી શ્રદ્ધા અને સમર્પણની ખામી છે, એ આની અંદર બતાય છે. કે ઇન્ટ્રોસ્પેક્શન જેટલું વધારે હોય, જેટલું સ્ટ્રોંગ હોય, એટલું ગુરુની, ગુરુ મારી સાથે રહે, ગુરુ મારી સાથે વાતો કરે એવી જરૂર પડે નહીં, કારણ કે અંદરમાં એને બધું પકડાય. અને સાહેબે કીધું કે આ બતાવે છે કે તું હજી મેચ્યોર્ડ નથી, પરિપક્વ થયો નથી અધ્યાત્મ માર્ગ માટે. તો કે જો તું આના માટે મેચ્યોર્ડ ન હોય, આવો પરિપક્વ ન થયો હોય, તો હવે ધ્યાનની તો શું વાત કરવી? સો આના ઉપરથી આપણને શું પકડાણું કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે આત્મનિરીક્ષણ કરવું. અને સાહેબે કેવું સરસ કીધું કે જેમ પરમ કૃપાઉદેવે નામ લીધા વગર બધા દર્શનની વાત કરી, એ લોકોની જેમ ખોટી માન્યતા હોય એ શંકા વડે બધી પુટઅપ કરી, ગુરુજી કે હું પણ એવી રીતે જ કરું છું, હું નામ લીધા વગર બધા દોષ કહું છું, પણ આપણને પકડાવવું જોઈએ. અને અહીંયા સાહેબે કીધું કે તમારા લોકોનું તો કેવું છે કે જો સત્સંગ ન લઈએ ને થોડોક ટાઈમ સત્સંગ નહીં હોય, ગુરુદેવ કાંઈ નથી, તમે સત્સંગ નથી લેતા, સત્સંગ નથી લેતા. અને સાહેબ કે સત્સંગ જો લઉં તો પછી કે હવે કોઈ ટાઈમ જ નથી મળતો આત્મનિરીક્ષણ કરવાનો, એટલા બધા પ્રોગ્રામ, એટલા બધા પ્રોગ્રામ સવારે ને પછી સાંજે રિવિઝન ને આ ને, ટાઈમ જ નથી મળતો. એટલે સાહેબ કે આ શું બતાવે છે કે આત્મનિરીક્ષણની કરવાની ખામી, મુમુક્ષુતાની ખામી. અને સાહેબ એના માટે કેટલી સરસ આપણને ટિપ્સ આપી કે કેવું હોવું જોઈએ, કે જે આ વચન ગુરુદેવ બોલ્યા હતા, આ શબ્દ જે પ્રયોગ કર્યો હતો એ મારા માટે જ હતો, અને એ કઈ રીતે મારે મારી અંદરમાં એ દોષ પકડવો. એના માટે સાહેબે કીધું કલાકો ખુરશી ઉપર બેસવાની તૈયારી રાખો, કલાકો આંખ બંધ કરીને, આંખ ખુલ્લી રાખીને, પણ આ ઇન્ટ્રોસ્પેક્શનનું કાર્ય થવું જોઈએ. કે સાહેબે જે વાત કરી યોગ્યતા માટે, કીધું કે યોગ્યતા લાવવા માટે શું કે હું સાચો છું ખોટો છું એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ મારામાં તોછડાઈ ન હોવી જોઈએ. આ વાત જે કીધી હતી એ મારા માટે હતી, મારે કઈ રીતે અપ્લાય કરવી એની આખી ચિંતન થવી જોઈએ. એનું આત્મનિરીક્ષણ થવું જોઈએ. અને ત્યારે સાહેબે શું કીધું, કેવું જોરદાર કીધું કે બંધ કર તારું બધું, બધી ક્રિયાઓ બંધ કર અને આત્મનિરીક્ષણ કર કે તું આટલી બધી શુભ ક્રિયા કરે છે. ગુરુદેવે કીધું આટલી બધી શુભ ક્રિયા કરે છે, 5 રૂપિયા કમાય છે અને અહીંયા કરોડોનું નુકસાન થાય છે. કેમ? કારણ કે આત્મનિરીક્ષણ નથી કરતો. બોલો, આપણે કેવી મૂર્ખામી કરી રહ્યા છીએ. એટલે આનંદથી આપણે એ જોવાનું છે કે આત્મનિરીક્ષણનો કેટલો મહિમા. અને તમે લિંક જુઓ કે આખો આ પોઈન્ટ ક્યાંથી નીકળો, કે શિષ્ય એમ કીધું કે હું લોકોને પ્રતિક્રિયા કરતો જોઉં છું અને મને પણ પકડાય છે અનુભવથી કે મારામાં આવેગો અને આવેશો કઈ રીતે આવે છે, તો કે પૂર્વગ્રહયુક્ત કન્ડિશન્ડ રિફ્લેક્સિસ પ્રતિક્રિયાઓ હું સતત કર્યા કરું છું. અને સાહેબે કીધું ને કે માત્ર બોલું નહીં, પોતાને અહેસાસ થવો જોઈએ કે હું મૂળ છું, અનાજ છું, નિરાશ્રિત છું, કોઈ બીજાને કેવું પડે નહીં. જો બીજાને કેવું પડે તો સમજી જવું કે હું આત્મનિરીક્ષણ કરતો નથી. કેટલું સુંદર આપણને જો ગુરુદેવે કીધું ને કે આત્મસિદ્ધિ વડે ગુરુદેવ આપણને કેટલી સાધના આપે છે, કેટલી ક્લેરિટી આપે છે કે મારે શું કરવાનું એક્ઝેક્ટલી. તો આ એક પોઈન્ટ જે હતો શિષ્યનો, એ જે નિરીક્ષણ કર્યું, બીજામાં પ્રતિક્રિયાઓ કરે છે, પોતાનો અનુભવ કહે છે કે હું પણ પ્રતિક્રિયા કરું છું, અને કઈ રીતે પકડાણું, તો કે આત્મનિરીક્ષણના કારણે. એટલે અહીંયા કીધું ને સાહેબે કે ગુરુ મળ્યા પછી કન્ફ્યુઝન ન હોવું જોઈએ. કન્ફ્યુઝન એટલે મૂંઝવણ. આ સાચું છે કે આ મારે આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે મારે શું કરવું જોઈએ. આવું જો કન્ફ્યુઝન હોય તો હજી મને ગુરુ મળ્યા નથી. ગમે એટલા આપણે હોશિયાર હોય, ગમે એટલા આપણામાં આવડત હોય, ટેલેન્ટ્સ હોય, પણ બધું વ્યર્થ છે જો હજુ આપણામાં કન્ફ્યુઝન હોય. અને આ કેટલું જો આપણને ગુરુદેવ કેટલું બેલેન્સ્ડ માર્ગદર્શન આપે છે કે આ તો ન જ હોવું જોઈએ. ફ્રસ્ટ્રેશન હોઈ શકે. ફ્રસ્ટ્રેશન એટલે વ્યાકુળતા. શેની વ્યાકુળતા? કે મને સાચું શું છે ખબર છે પણ એ પ્રમાણે કરી નથી શકતો. પણ હવે આટલા સત્સંગ પછી હું એમ કહું કે મને હવે સાચું શું છે મને સમજણ નથી પડતી, મને ખબર નથી પડતી, તો એ શિષ્ય નથી. એટલે એ કીધું ને કે સદગુરુના સત્સંગ વડે, સત્સંગમાં જે બોધ પ્રાપ્ત થાય એ હૃદયને સ્પર્શી જાય. અને હૃદયને સ્પર્શીને શું થાય છે? ત્રણ વસ્તુ પકડાય છે. શું? તો કે મારી મિથ્યા માન્યતા ક્યાં હતી, રોંગ બિલીફ્સ. બીજું, મારા પૂર્વ સંસ્કારો, ટેન્ડન્સીસ, જો આ મારી વૃત્તિઓ આવી છે, એની ક્લેરિટી આવે. અને ત્રીજું, વર્તમાનમાં આ મારો મંદ પુરુષાર્થ છે એવું શિષ્યને પકડાય છે. બરાબર છે? એટલે આપણે જોયું ને કે ગુરુદેવ આ સમજાવતા આપણા માન્યતામાં જે કેટલી મોટી મોટી ભૂલો પડેલી હોય છે એ એક્ઝામ્પલ્સ વડે, અને કેવા એક્ઝામ્પલ્સ, એકદમ લાઈવ એક્ઝામ્પલ, એવું કંઈક ઘટના બની હોય એના ઉપરથી ગુરુદેવ આપણને માર્ગદર્શન આપતા હોય છે. રાઈટ? એટલે જે એક વાત આવી, વિશેની વાત આવી, કોઈ વ્યક્તિએ ઈમેલ કર્યો હતો, અને આપણા ગુરુ આપણા કલ્યાણ માટે કેટલા પેશનેટ છે એની પ્રૂફ શું? તો કે 9:05 9:30 આપણું અહીંયા યજ્ઞ સ્ટાર્ટ થવાનું હોય, 9:05 ગુરુદેવ ઈમેલ જોયે છે અને સાહેબ કીધું કે બધું બાજુમાં, પહેલાં આને જવાબ આપીશ, કારણ કે એની માન્યતા ખોટી છે. એને તો કેટલું ભક્તિભાવથી લખ્યું હતું. જો એ એંગલથી જો તમને લાગે કે એમ કેવું સરસ કે સાહેબ બધા ક્વોરન્ટાઇનમાં આવે છે, બધાનો નંબર લાગી જાય છે, બધા આવી ગયા પણ હું રહી ગયો છું અહીંયા, પણ હવે તમે મને અહીંયા મૂક્યો છે એટલે હું તો એને પોઝિટિવ રહીશ. એટલે સાહેબે કેવું સરસ વાત કીધી કે પ્રારબ્ધ જેવું કંઈ છે નહીં, અને છે તો તે પોતે જ લખેલું છે. ડેસ્ટિની આઈ હેવ ક્રિએટેડ બીકોઝ ઓફ માય પાસ્ટ ચોઇસીસ. મેં પસંદગી કરી છે પૂર્વે, એ અપેક્ષા એ કહો કે હા પ્રારબ્ધ છે. અને એમાં આ દ્રષ્ટાંત વડે ગુરુદેવે કેટલું યથાર્થ સમજણ આપી કે એને એને શું એને તો કેટલું સરસ લખ્યું કે હવે તો તમે જે પરિસ્થિતિમાં મને રાખ્યો છે અહીંયા એની અંદર હું શું કરીશ, તો કે હું એકદમ પોઝિટિવ રહીશ. ને સાહેબે બહુ ક્લિયર કીધું કે મેં નક્કી નથી કર્યું, તે નક્કી કર્યું છે, તે પસંદગી કરી છે. એટલે સાહેબે પોઈન્ટ કીધો ને કે તારે કંઈક ઘરનું કામ હતું, એ ઘરનું કામ તારે કરવું હતું, એને તે ઇમ્પોર્ટન્સ આપ્યું અને તે તારે પસંદગી કરી ત્યાં રહેવાની, અહીંયા રહેવાની પસંદગી નહીં કરી. અને એની સામે ગુરુદેવે કીધું કે કેવા મુમુક્ષુઓ છે જે અમેરિકાથી આટલે લાંબે અહીંયા આવ્યા આવા સિચ્યુએશનમાં મોટી ઉંમર હોવા છતાં. શું કામ? તો કે ના, આ ઇમ્પોર્ટન્સ લાગ્યું. એટલે સાહેબે એક વર્ડ યુઝ કર્યો જે ભાવિનભાઈ એમના એક્સપિરિયન્સમાં શેર કર્યો હતો. શું? તો કે બધું સેકન્ડરી લાગવું જોઈએ, ગૌણ બનવું જોઈએ. ગુરુના સમાગમ પાસે અથવા ગુરુ પાસેથી જો આ મળતું હોય તો આ બધું જ, પણ એ ઇમ્પોર્ટન્ટ. એટલે સાહેબે આખો એ વ્યક્તિનો જે પોઈન્ટ હતો ને એ, એટલે સાહેબે કેવું કીધું કે તમે શાસ્ત્રના સત્સંગના શબ્દો બોલો છો પણ કોણ બોલે છે આ શબ્દો? શૈતાન બોલે છે. એટલે આપણી જે આ મિથ્યા માન્યતા જે વાત કરી ને, રોંગ બિલીફ્સ, ટેન્ડન્સીઝ, મંદ પુરુષાર્થ, એના લિંકમાં ગુરુદેવે આ આખો પોઈન્ટ લીધો કે પોતામાં વિવેક શક્તિ નથી. અને શેના માટે? તો કે સમ્યક રીતે વાપરવી જોઈએ પસંદગી કરવામાં, ચોઇસીસ કરવાની અંદર. એટલે અત્યારે જે ભોગવે છે એ સાહેબે કીધું ને કે મારા કારણે નથી, તે જે ખોટી પસંદગી કરી હતી ને તે, એના ઉપર તારો ફોકસ જવો જોઈએ. એટલે કેટલું સરસ સમજાયું કે અભિકા નહીં હે તો કભિકા હે. એના માટે દ્રષ્ટાંત આપ્યું સાહેબે કે 15 ઓગસ્ટે તે ખાધું હતું કે નહોતું ખાધું? કે ખાધું તો હશે જ, કારણ કે હું સંવત્સરી સિવાય કોઈ દિવસ ઉપવાસ કરતો નથી. દેટ મીન્સ કે એ દિવસે પણ મેં ખાધું તો, ભલે મને ખબર નથી શું ખાધું છે પણ ખાધું છે અવશ્ય છે. એવી રીતે અત્યારે આ જે સંયોગો પ્રાપ્ત થયા છે, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, ગમે એ હોય, એ કોને નક્કી કર્યા છે, કોને ઈચ્છા કરી છે, કોને માંગણી કરી છે, કોને પસંદગી કરી છે? તો કે મેં. એટલે જો પ્રારબ્ધ જેવું કાંઈ હોય તો એ કોણે બનાવ્યું છે, કોણે લખ્યું છે? મેં પોતે લખ્યું છે. એટલે સાહેબે કેટલું સરસ કીધું કે જો એ મેં વ્યક્તિ કીધું હોત ને કે હું કેવો મૂર્ખો કે મેં આ બધાને, તો સાહેબ કે મેં તને સહાનુભૂતિ આપી હોત, કાંઈ વાંધો નહીં, હવે ભૂલ થઈ ગઈ, હવે સુધારી નાખે. પણ તું શબ્દ શાસ્ત્રના ને સત્સંગના વાપરે કે હવે તો જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે એમાં, તો કે આ ખોટું છે. સાચે એ એક એક દ્રષ્ટાંત, એક એક વાત જે ગુરુદેવ કહે છે એના ઉપર જો આપણે આત્મનિરીક્ષણ કરીએ ને, એના માટે જ ગુરુદેવ આ બધી વાત આપણને કરે છે. એટલે શું જરૂર છે એમને આવા આ જે ઈમેલના આન્સર્સ ને બધા આપણને કે જો મારામાં એવી બધી જે માન્યતા હોય તો એ મારે સુધારવી જોઈએ. એટલે સાહેબે કેટલું સરસ કીધું કે અવધિ જ્ઞાનની આપણે જરૂર નથી, આપણી પાસે છે પણ નહીં, હોત તો આપણે. પણ ભગવાનના વચનો, એના સિદ્ધાંત ઉપર આપણને શ્રદ્ધા હોવી જોઈએ. ટ્રસ્ટ હિઝ ફિલોસોફી, અર્થાત એમના તત્વજ્ઞાન ઉપર, એમના સિદ્ધાંતો ઉપર મને શ્રદ્ધા હોવી જોઈએ. અને એને જ સમ્યક દર્શન કીધું છે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. એટલે સાહેબે કીધું ને કે એઝ યુ સો સો યુ રીપ, તમે જે પૂર્વે વાવ્યું તું એવું તમે લણો છો. પણ હવે આપણે કહી લે, એનું સાધક કહી લે, જો હું અત્યારે આ લણી રહ્યો છું તો આવું મેં પૂર્વે શું વાવ્યું હતું એવું સાધકને અંદરમાં શ્રદ્ધાન થાય છે. એટલે ભક્તિ એટલે શું? હવે આના પછી આજ આખી આપણી જે ક્લેરિટી કરી ને કે જે અત્યારે જે કાંઈ પણ હું ભોગવું છું એ પૂર્વ કરેલેનું મને ફળ પ્રાપ્ત થાય છે. અને એને કીધું ને કે શ્રદ્ધાને એટલે એમની, એમને તત્વજ્ઞાન ઉપર, એના તત્વો ઉપર શ્રદ્ધા થવું, એને સાચું શ્રદ્ધાન કીધું છે. અને એ સાચી ભક્તિ છે. એના માટે સાહેબ એટલું સરસ સમજાવ્યું. હવે જે આખો આ વળાંક લીધો સાહેબ એ આના ઉપર લીધો કે ગુરુ માટે લાગણીઓ થાય, લાગણીઓનો ઉદ્રેક થાય, એને આપણે ભક્તિ માનીએ છીએ. તો કે હા, એ ભક્તિનું એક પાસું છે, વાઇટ રાઈટ. અને ગુરુ માટે કંઈક કરવાનું મન થાય તો સાહેબે શું એક્ઝામ્પલ આપ્યું કે એવું તો તું ગર્લફ્રેન્ડના પ્રેમમાં પડે ત્યારે પણ તને એવું થશે, બધું લાગણીનો ઉદ્રેક થશે, એના માટે કંઈક કરવાનું મન થશે. તો કે ભક્તિ એટલે શું? તો કે એમના કહેલા તત્વો ઉપર શ્રદ્ધા, તત્વજ્ઞાન જે વિતરાગી સિદ્ધાંતો છે, અને આ શબ્દ સાહેબે યુઝ કર્યો જે અદ્રશ્ય છે, જે દેખાતું નથી, એના ઉપર શ્રદ્ધા થવી તે છે ભક્તિ. અને પછી સમજાવું કે બધા જ ધર્મગ્રંથો કહો કે બધી જ સ્તુતિઓ કહો, બધા શ્લોકો કહો, બધાની અંદર ગ્રેટિટ્યૂડની વાત આવશે. ગ્રેટિટ્યૂડ એટલે કૃતજ્ઞતા, ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા, એ પણ ભક્તિનો એક પાર્ટ છે. યથાર્થ ભક્તિ શું છે? તો કે એમના તત્વો ઉપર મને શ્રદ્ધાન થવું. તો આના ઉપરથી સાહેબે કીધું કે હવે જો આ એક પોઈન્ટ આખો સાહેબ કવર કર્યો કે ભક્તિ એટલે ભાવનો ઉદ્રેક, બરાબર છે, લાગણીઓ. અને એના ઉપરથી સાહેબે ભાવનાની વાત કરી, ત્રણ પ્રકારની ભાવના કીધી, મૈત્રી, ક્ષમા અને કૃતજ્ઞતા. કૃતજ્ઞતા એટલે ગ્રેટિટ્યૂડ, અહોભાવ ગુરુ માટે. અને પછી આ સમજણ આપી કે જો આ ત્રણ જે વાત કરી, મૈત્રી, ક્ષમા એટલે ફોરગીવનેસ, મૈત્રી એટલે ફ્રેન્ડલીનેસ, ફોરગીવનેસ અને ગ્રેટિટ્યૂડ, કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ સોલ્વ કરવામાંથી આમાં કોક ને કોક એક તત્વ તમને મદદ બનશે, કરશે. એટલે માનસિક તકલીફોને દૂર કરવા માટેના પણ આ ઉપાય તરીકે આ ત્રણેયમાંથી કોઈ પણ એક વસ્તુ, કારણ કે કેટલું સરસ આવે છે કે મૈત્રી એટલે શું, તો કે આખું જગત પ્રત્યે તમને મૈત્રીનો ભાવ, પ્રેમનો ભાવ. અને કીધું ને કે તમને એમ લાગે કે બધા મને હેરાન કરે છે, બધા મને તકલીફ આપે છે, તો એ કોઈ એવું કરતું નથી, પણ મારી માન્યતાના કારણે મને એવું લાગે છે કે લોકો મને તકલીફ આપે છે. પણ કેવું કીધું છે અહીંયા, તો કે જૈન શું કરે કે રોજ રાત્રે, હા, શું, મિત્તિ મે સવ ભુએસુ વેરમ મજ્જમ ન, મને કોઈની સાથે વેર ન હો. એટલે સાહેબે કેટલું સરસ કીધું કે આ જૈનિઝમની અંદર આ કેટલી સુંદર વાત છે કે રોજ રાત્રે તમે બધા સાથે વેરભાવ છોડી, બધા સાથે મૈત્રીભાવ કરી અને પછી સુઓ, એટલે સવારે જ્યારે તમે ઉઠો ત્યારે એકદમ ન્યુટ્રલ હો, એકદમ સંભાવમાં આવો. આવી વાત ગુરુદેવ કીધી. એટલે આ મૈત્રીની વાત કરી, બીજી ક્ષમા. જો કોકને ને કોક નિમિત્ત તો બનશે જ, મારા પૂર્વકર્મના ઉદયની અંદર, હવે એમાં મૂળ શું છે, મારા કર્મના ઉદય, અને ઓલો વ્યક્તિ બિચારો શું બની ગયો, નિમિત્ત બની ગયો, તો મારામાં શું ભાવ હોવો જોઈએ, એના માટે ક્ષમા ભાવ હોવો જોઈએ. એમનો કોઈ જ વાંક નથી મારે એને, અને મારે અકાઉન્ટ્સ ક્લોઝ કરવા છે એવરી ડે, રોજ રાત્રે. કઈ રીતે? તો કે મૈત્રી કરીને અને ક્ષમા કરીને. અને પછી સાહેબે કૃતજ્ઞતાની વાત કરી. અને આપણું તો નિત્યક્રમ જ એવો છે કે સવાર સાંજ આપણે અહો અહો શ્રી સદગુરુ એ જે કડી છે એ દ્વારા આપણે આપણો અહોભાવ અને આપણો કૃતજ્ઞતાનો ભાવ આપણે વ્યક્ત કરે છે. કોઈને યાદ આવે છે આમાં સાહેબે કંઈક એડ કર્યું હતું આમાં? હા, પછી આ કૃતજ્ઞતા માટે જે કીધું હતું, ગ્રેટિટ્યૂડનો ભાવ ગુરુ માટે હોવો જોઈએ, હોવો જોઈએ, તો બટ ઓબ્વિયસ છે આપણે અહો કરીએ છીએ, એની સાથે શું બીજું કીધું હતું, ખેડૂતનો પણ. એટલે સાહેબ અહીંયા કીધું હતું કે ગુરુનો, માતા પિતાનો અને ખેડૂતનો, કે અત્યારે હું જે ખાઉં છું એ કોક ખેડૂતે ક્યાંક કેટલી મહેનત કરી હશે ત્યારે આજે આ અનાજ મારી સામે આવે છે. તો આ બધી ઝીણી વસ્તુ પકડાવી જોઈએ આપણને, કે ગુરુ માટે તો આપણને કૃતજ્ઞતા ભાવ છે જ. એટલે સાહેબે એટલું સરસ અહીંયા વાત કીધી કે આ કૃતજ્ઞતાનો ભાવ એના માટે નથી, એને લાભ થાય એના માટે નથી, આની અંદર લાભ મને થાય છે. એટલે વિચાર, જસ્ટ આમ વિચારતો હતો કે આ ગાથા છે શિષ્યની શંકા માટે, બરોબર છે, મોક્ષપદના વિશે. પણ એમાં ગુરુદેવે આપણને કેટલી બધી સાધના આપી દીધી, કેટલું ક્લિયર કરી આપ્યું કે આવા ભાવ શું મારામાં થાય છે. કૃતજ્ઞતાનો ભાવ માતા પિતા માટે, પેલા ખેડૂત માટે. એટલે સાહેબે કીધું ને કે ઇમિજિએટ, ઇન્ટરમિજિએટ, ઇમ્પોર્ટન્ટ અને રિમોટ. રિમોટ એટલે એકદમ દૂર, જે મને દેખાતું પણ નથી. બોલો, ખાતી વખતે કોઈ દિવસ આપણને આવો વિકલ્પ આવ્યો છે? વધારે વધારે વિકલ્પ, આ તીખું છે ને, આ આવું છે ને, એવું જ આપણે વિકલ્પ થયા છે. પણ આ અત્યારે આ ભાણામાં છે તો કોકે એના માટે કેટલી મહેનત કરી, તો એના માટેનો મારો કૃતજ્ઞતા ભાવ મારામાં જાગવો જોઈએ એઝ અ મુમુક્ષુ. તો આખી વાત ઇન્ટ્રોસ્પેક્શન કનેક્ટેડ સેના ઉપરથી આવી હતી? તો કે જે શિષ્ય એની રજૂઆત કરી હતી કે મને આવું લાગે છે, પ્રતિક્રિયાઓ હું બીજામાં જોઉં છું અને મારામાં પોતામાં પણ અનુભવું છું. હી ઇઝ ઓબ્ઝર્વિંગ આઉટસાઇડ એન્ડ એક્સપિરિયન્સિંગ વિધિન. શું? કન્ડિશન્ડ રિફ્લેક્સિસ, પૂર્વગ્રહયુક્ત પ્રતિક્રિયાઓ છે. અને આપણે જોઈએ છીએ બધા આવેગો અને આવેશો આપણામાં આવે છે કે નથી આવતા, અને કેવા ધડ કરીને આવી જાય છે, પહેલાંના બાંધેલા પૂર્વ સંસ્કાર જે પડેલા છે એના આધારે થાય છે. એટલે હવે શિષ્યને એમ થાય છે કે ભાઈ સર્વથા કર્મબંધથી મુક્ત થવું શક્ય નથી, અને અર્થાત મોક્ષ નથી. અને એટલે એ કહે છે કે અનંતકાળથી સતત, સતત એટલે કેવું, 5 સેકન્ડનો પણ આની અંદર બ્રેક નથી, એક અવકાશ નથી. ઉદય બંધ, ઉદય પાછો બંધ, ઉદય પાછો બંધ, ઉદય પાછો બંધ, આ ચાલ્યા જ કરે છે. એટલે હવે એને એમ થાય છે કે અનંતકાળથી હતું, વર્તમાનમાં છે, અને જ્ઞાનીઓ પણ કહે છે કે આ બહુ સરળ છે, પણ હજી સુધી થયું નથી, તેથી હવે ભવિષ્યમાં પણ થશે નહીં એવું શિષ્ય અહીંયા માંગે છે. આના પછી ગુરુદેવે, એટલે આ વાત ચાલતી હતી ત્યારે દેઢ ગરોડીની વાત કરી. હવે આ દેઢ ગરોડીની વાત ક્યાંથી આવી, અથવા તો એનું આ અત્યારે જે સમજાવતા હતા એની સાથે શું લિંક હતી, કોઈ કહી શકશે? હું એટલા માટે પૂછું છું કારણ કે તો જરાક મજા આવશે, આપણે જરાક સક્રિય બનશું. કોઈ એક જણ, જયવંતીબેન તમે બોલો, મોટેથી બોલો. એ કોઈ જીવ એવા ભાવ કર્યા હતા? અચ્છા અચ્છા, તો એના પરથી શું પરમાર્થ હતો? તો વાત સાચી છે કે એ જીવે પૂર્વે ગુરુદેવની નિકટ રહેવાનો એવો ભાવ કર્યો, તો સાથે રહેવો એવો ભાવ કર્યો, તો એટલે હવે હવે પર્યાય તો એની દેઢ ગરોડીની આવી ગઈ, તિર્યંશની આવી ગઈ, પણ જે ભાવ કર્યા હતા એટલે એ અત્યારે ગુરુદેવના. તમારે ક્યાં એડ કરવું છે એમાં? યસ, આમાં વેરી ગુડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ હતો કે ગુરુદેવે ખાસ નેમીજીને કીધું કે જો અત્યારે આ દેઢ ગરોડી ઉપર સતત છે કે જેટલો તું છો એને તો એના કરતાં વધારે એ મારી સાથે છે, કારણ કે નેમીજી સેવા માટે ક્યાંક બહાર જાય, પણ કે આ દેઢ ગરોડી તો અહીંયા આજુબાજુમાં જ ફરતી. અને સાહેબ કે ને કેવું, તો આસની નીચે ઘૂસી જાય ને લખો કેટલો કાઢવાની ટ્રાય કરે અને એ ત્યાં ને ત્યાં જ ફર્યા કરે. અને સાહેબે ત્યારે કીધું કે આ જીવે પૂર્વે મારી નિકટતાનો ભાવ કર્યો હશે. અને આનું લિંક હું તમને કહું કે સાહેબે કીધું એવરી થોટ એટલે દરેક વિચાર, એવરી ફિલિંગ એટલે દરેક ભાવ, એ જે કંઈ પણ આપણે કરીએ છીએ દરેક ક્રિયા કે એનું ફળ છે, એ એનું આફ્ટર માથ કહીએ ને, આફ્ટર માથ એટલે એની પાછળ એની એની અસર આપશે જ. એટલે સાહેબે નેમીજીને કીધું કે તું નિકટતા નહીં માગ, તું ઐક્ય માગ. અને એની આ પ્રૂફ આપી કે જો આ જીવે પૂર્વે આવો ભાવ કર્યો તો શેનો ભાવ કર્યો તો નિકટતાનો. અને સાહેબે શું કીધું કે અત્યારે એ જે દેઢ ગરુડી છે એ બધું જ સાંભળે છે, આપણે જે બધી વાતો કરીએ છીએ ને એ બધું જ સાંભળે છે, પણ એને કંઈ સમજાતું નથી. એટલે આની અંદર ગુરુદેવે કર્મની થિયરી જે વાત ચાલતી હતી ને એની વાત પણ કરી, અને સાથે આપણને ક્લેરિટી પણ આપી કે આપણે શું માંગીએ છીએ. નિકટતા માંગીએ છીએ, આપણે ઐક્યતા માંગવી જોઈએ. અને સાહેબે કીધું ને કે જેવું કર્યું કે 50 સારા કામ કર્યા છે તો એનું ફળ મળશે, અને 20 ખરાબ કર્યા છે તો એનું પણ ફળ મળશે, પણ એવું નથી કે હું 50 કામ કર્યા એટલે આ 20 કામ નીકળી જશે, એ દરેક ભોગવવા જ પડશે. અને એના માટે આ દેઢ ગરોડીનું એક્ઝામ્પલ ગુરુદેવે આપણને કીધું હતું. એટલે હાજી હા, યસ એક્ઝેક્ટલી, કે ગુરુદેવ આપણને આજે સમજાવી રહ્યા છે તો કે આ દેખાય છે આપણને કે આ આવું આવું જે ભાવ કરશો એ આપણે એનું ફળ ભોગવવું જ પડશે. તો આ તો સારાની વાત કરી, તો એવા તો આપણે કેટલા બીજા ભાવો કરતા હોય, અશુભ ભાવો પણ કરતા હશું, તો કે એનું ફળ પણ. તો અહીંયા હવે પછી કન્ક્લુડ કરતા ગુરુદેવે સમજાવ્યું હતું કે લાગણીથી કે ભાવુક થઈને ઇમોશનલ થઈને એના તર્ક નથી પૂટકે, પણ એના ઉપર આવી વિચારણા કરી અને પુટઅપ કર્યું છે. અનંતકાળથી બંધન છે કારણ કે તેનું કારણ ત્યારે શું હતું, પાસ્ટમાં કર્મબંધ કેમ થયા, તો કે ત્યારે દોષ હતા, એવા જ દોષ અત્યારે પણ હું જોઉં છું વર્તમાનની અંદર. તેથી કરીને જો ભૂતકાળમાં હતું વર્તમાનમાં છે, તો કે આ દોષો સર્વથા નાશ થાય એવું મને લાગતું નથી, તેથી કરીને હવે ભવિષ્યમાં પણ બંધન થશે અને ભવિષ્યમાં મારું મુક્તિ નથી. ઇટ વોઝ, ઇટ ઇઝ એન્ડ ઇટ વિલ, અર્થાત એ હતું, વર્તમાનમાં છે અને તેથી હવે ભવિષ્યમાં પણ રહેશે. તેથી કરીને આ જે દોષ છે, કયો દોષ? પ્રતિક્રિયા કરવાનો જે દોષ છે એ સતત રહે છે, જતો નથી. અને પછી સાહેબ અહીંયા બહુ સરસ વાત આમ કહીને કે આજે પ્રતિક્રિયા પાછો એક સાધકીય પોઈન્ટ આપ્યો આપણને, કે પરમ કૃપાઉદેવે વૈરાગ્યના ઉપશમ ઉપર કેમ આટલો બધો ભાર આપ્યો છે, કારણ કે આ વૈરાગ્યનો ઉપશમ નથી ને એટલે પ્રતિક્રિયાઓ થાય છે. અને પછી સાહેબે જો અત્યારે આ તમે જોશો ને તો આપણને પકડાશે કે ગુરુ જાણે આપણને આમ કહે ને કે પોઈન્ટ આઉટ કરીને આપણે શું કહેશું ખબર છે, કે જો હું હવે મોટેથી ઝઘડતો નથી, હું કોઈની સાથે મોટેથી વાત પણ નથી કરતો, હું ક્યાંય ચિલ્લાવતો પણ નથી, પેલા તો બહુ કરતો હવે કાંઈ નથી કરતો. સાહેબે એક પોઈન્ટ મૂક્યો, શું? અંતરંગ પ્રતિક્રિયાઓ થાય છે કે નહીં? હા કે ના? જો અંતરંગ પ્રતિક્રિયાઓ થાય છે, જો એ ટાળી શક્યા નથી, તો કે આ છ પદ શીખીને પણ શું ફાયદો? એટલે આખો ફોકસ એના ઉપર લઈ ગયા. જો બહારથી ઘણા આપણે સર્ટિફિકેટ પણ આપતા છે, તમે તો ક્યારેય ગુસ્સે થતા, અંદરમાં પૂછો અંદરમાં કેટલી પ્રતિક્રિયાઓ થાય છે. તો પ્રતિક્રિયાઓ તો થઈ એટલે અંદરમાં હોય કે બહારમાં હોય, પ્રતિક્રિયા થઈ અશુદ્ધ ભાવ થયા એટલે કર્મબંધ થશે કે નહીં થશે? અને પછી અહીંયા સાહેબે કીધું કે કેવું છે કે એક વાત તો કે મારામાં અંતરંગ પ્રતિક્રિયાઓ પણ ન થવી જોઈએ, રાઈટ, ક્લિયર. અને બીજું, મારા થકી કોઈ બીજા દુઃખી થતો હોય એનો પોઈન્ટ આખો હાઈલાઈટ કર્યો. કેટલી સરસ વાત કરી સાહેબ અહીંયા. સાહેબે કીધું કે જો મારા થકી કોઈ વ્યક્તિ દુઃખી હોય, એટલે પ્રતિક્રિયા બંને રીતે સમજાવી સાહેબે, એક હું અંતરંગ પ્રતિક્રિયા કરતો હું તો, અને મારા કારણે કોઈ બીજાને થતું હોય. કેટલા પોઈન્ટ્સ ગુરુદેવામાં કવર કર્યા છે. જેમ સાહેબે કીધું ને કે પરમગોપાલદેવે બે બે શબ્દની અંદર મોક્ષ માર્ગ આપ્યો છે, ક્યારેક એમ લાગે ગુરુદેવ એક એક સેશનની અંદર આપણને કેટલી સાધના આપી છે. તો કે એક, મારે અંતરંગ પ્રતિક્રિયા તો કરવી નહીં, બીજું ભલે ગમે એ કરતો હોય, પોઈન્ટ નંબર વન. અને મારા થકી જો કોઈ દુઃખી હોય અને હું જો સાધના કરવા માટે બેસું, તો સાહેબે કીધું તારા કરતાં વધારે ભારે કર્મી કોઈ નહીં. કારણ કે હજી કોઈ વ્યક્તિ દુઃખી છે મારા કારણે અને મેં એની માફી નથી માંગી, હું એના માટે કંઈ કરતો નથી. અને પાછું એ કરવાનું કઈ રીતે કરવાનું? તો કે ડિટેચ્ડ સેન્સિટિવિટી એટલે સંવેદનશીલતા કેવી હોવી જોઈએ? ડિટેચ્ડ એટલે કે અલિપ્ત, અર્થાત એના માટે બધું કરવાનું, એ વ્યક્તિ પાછો શાંત થાય, સ્વસ્થ થાય, પણ એનાથી આપણે પ્રભાવિત અર્થાત આપણે ડિસ્ટર્બ થવાનું નહીં, કરવાનું બધું. એટલે સાહેબે બે સમજાવ્યું, એક ડિટેચ સેન્સિટિવિટી એટલે અલિપ્ત સંવેદનશીલતા, અને બીજું શું છે? તો કે ઇમોશનલ સેન્સિટિવિટી. આ ઇમોશનલ સેન્સિટિવિટી એટલે શું? કોક દુઃખી થાય એટલે આપણે પણ દુઃખી થઈ જાય, આપણે પણ ડિસ્ટર્બ થઈ જાય, આપણી પણ બેલેન્સ ચૂકાઈ જાય. તો કે ધીસ ઇઝ ઇમોશનલ સેન્સિટિવિટી. એમાંથી શું થવાનું છે આપણે? બોલો બોલો પ્રભુ. ડિટેચ્ડ સેન્સિટિવિટી અર્થાત કરવાનું બધું, પણ એનાથી પ્રભાવિત નહીં થઈ જવાનું, એનાથી આકુળ વ્યાકુળ નહીં થઈ જવાનું, ડિસ્ટર્બ નહીં થઈ જવાનું. એટલે કેવું, આમ મને લાગે કે આ આ એક ગાથા સમજાવતા આપણા એન્ડમાં આપણી પાસે નક્કી કરાવી નાખ્યું કે જો એક તો અંતરંગ પ્રતિક્રિયા પણ થવી ન જોઈએ, બારમાં ગમે એવો કર્મ ઉદય આવે, અને બીજું મારા થકી જો કોઈ વ્યક્તિ દુઃખી હોય તો પણ નહીં ચાલે. સાહેબ એટલા માટે સમજાવ્યું કે કરુણા વગર સાક્ષી ભાવના પક્ષમાં પરમ કૃપાઉદેવ નથી, અને એટલા માટે જ કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, અને ચોથું શું હતું? પ્રાણી દયા. તો કે આ પ્રાણી દયા રાખી અને પછી સાક્ષી ભાવની અંદર આપણે એ યોગ્યતા સહિત જો કરશે, એટલે સાહેબ કેટલું સારું કે ફર્સ્ટ ક્લેપ, ધેન યુ વિલ એસ્પાયર એન્ડ ધેન યુ વિલ પરસ્પાયર. પહેલાં અનુમોદન કરીએ, વાહ કેવી વાત પરમગોપાલદેવે કરી છે, કેવી વાત ગુરુદેવે કરી છે, પછી એસ્પાયર એની એની ઝંખના કરવી, અને પછી પરસ્પાયર એટલે એનો પુરુષાર્થ કરવો. તો આટલું સુંદર આ બે શબ્દ કહીને સાહેબે કેવી સરસ વાત કહી, ડિટેચ્ડ સેન્સિટિવિટી. સંવેદનશીલતા હોવી જ જોઈએ, પણ કેવી હોવી જોઈએ? ડિટેચ્ડ, અલિપ્ત હોવી જોઈએ. અને શિષ્ય એ રીતે એની શંકા રજૂ કરે છે કે સાહેબે લાસ્ટમાં એક ક્વેશ્ચન પૂછ્યો, બોલો તમે કોઈ ગેરંટી આપી શકો છો, આમ સ્ટ્રોંગલી કહી શકો છો કે અમુક પ્રતિક્રિયાઓ થાય છે પણ છ મહિનામાં કે બે વર્ષમાં હું ટોટલ બંધ કરી આપીશ? કે તમે એટલું કહી શકો સાહેબ તીવ્રનું બંધ કરી આપીશ પણ પ્રતિક્રિયા બંધ થશે એવું મને લાગતું નથી. એ શિષ્યની અહીંયા વાત પુટઅપ કરી કે વર્તમાનમાં આ પ્રતિક્રિયા કરવાનો દોષ પણ મને દેખાય છે, તેથી મને એવું લાગે છે કે આ કર્મબંધનું ચક્કર ચાલ્યા જ કરશે, તેથી મોક્ષ જેવું કાંઈ છે નહીં. તેનું ગાન કરીએ આપણે. કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ.